કાળવૃત્તાંતનું બીજું પુસ્તક અધ્યાય 34. જ્યારે યોશિયા રાજ કરવા લાગ્યો ત્યારે તે 8 વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં 31 વર્ષ સુધી રાજ કર્યું. તેણે ઈશ્વરની દ્રષ્ટિમાં જે સારું હતું તે પ્રમાણે કર્યું. પોતાના પૂર્વજ દાઉદને માર્ગે ચાલીને તેણે જમણે કે ડાબે ખસ્યો નહીં. તેના શાસનના 8મે વર્ષે, એટલે કે જ્યારે તે માત્ર 16 વર્ષનો કિશોર હતો, ત્યારે તેણે પોતાના પૂર્વજ દાઉદના ઈશ્વરની શોધ કરવાની શરૂઆત કરી. 12મા વર્ષમાં તેણે ધર્મસ્થાનો, અશેરી મૂર્તિઓ, કોતરેલી મૂર્તિઓ તથા ઢાળેલી મૂર્તિઓને તોડીફોડી નાખીને યહૂદિયા તથા યરૂશાલેમને તે શુદ્ધ કરવા લાગ્યો. લોકોએ તેની આગળ બાલિમની વેદીઓ તોડી પાડી. જે સૂર્ય મૂર્તિઓ ઉચ્ચ સ્થાનો પર હતી તેઓને તેણે કાપી નાખી. તેણે અશેરી મૂર્તિઓ, કોતરેલી મૂર્તિઓ તથા ઢાળેલી મૂર્તિઓનો ભાંગીને ભૂક્કો કરી નાખ્યો. તેઓની આગળ જેઓએ યજ્ઞો કર્યા હતા તેઓની કબરો પર તે ભૂક્કો વેર્યો. તેણે તેઓની વેદીઓ પર યાજકોના હાડકા બાળ્યા. આ રીતે તેણે યહૂદિયાને તથા યરૂશાલેમને શુદ્ધ કર્યા. તેણે મનાશા, એફ્રાઇમ, સિમિયોન તથા નફતાલીના નગરો સુધી તેઓની આસપાસના ખંડેરોમાં આ પ્રમાણે કર્યું. તેણે વેદીઓ તોડી પાડી, અશેરી મૂર્તિઓનો તથા કોતરેલી મૂર્તિઓનો કૂટીને ભૂક્કો કર્યો અને ઇઝરાયેલના આખા દેશમાં સર્વ સૂર્યમૂર્તિઓને કાપી નાખીને તે યરૂશાલેમ પાછો આવ્યો. હવે તેના રાજ્યના 18મા વર્ષે દેશને તથા સભાસ્થાનને શુદ્ધ કર્યા પછી તેણે અસાલિયાના પુત્ર શાફાનને, નગરના સુબા માસેયાને તથા ઇતિહાસકાર યુઆઝના પુત્ર યોઆને પોતાના પ્રભુ ઈશ્વરનું સભાસ્થાન સમારવા માટે મોકલ્યા. તેઓ મુખ્ય યાજક હિલ્કિયાની પાસે ગયા અને જે પૈસા ઈશ્વરના ઘરમાં લોકો લાવ્યા હતા તે તથા દ્વારરક્ષક લેવીઓએ મનાશા, એફ્રાઇમ તથા ઇઝરાયેલના જે બાકી રહેલા હતા તેમની પાસેથી તથા યહૂદિયા, બિન્યામીન તથા યરૂશાલેમના સર્વ રહેવાસીઓ પાસેથી ઉઘરાવેલા હતા તે દાનના નાણાં તેઓએ તેને સોંપ્યા. તેઓએ તે નાણાં ઈશ્વરના સભાસ્થાન પર દેખરેખ રાખનારા કામદારોને સોંપ્યા. તે માણસોએ ઘરમાં કામ કરનારા કામદારોને સભાસ્થાનની મરામત કરીને સમારવા સારું તે આપ્યા. તેઓએ ઘડેલા પથ્થરો જોડવાને માટે જોઈતા લાકડા ખરીદવા સારું તથા જે ઇમારતોનો યહૂદિયાના રાજાઓએ નાશ કર્યો હતો તેઓને સારું જોઈતા પાટડા લેવાને સારું તે નાણાં સુથારોને અને કડિયાઓને આપ્યા. તે માણસો વિશ્વાસુપણે કામ કરતા હતા. મરારીના પુત્રોમાંના લેવીઓ યાહાથ અને ઓબાદ્યા તથા કહાથીઓના પુત્રોમાંના ઝખારિયા અને મશુલ્લામ તેઓના પર દેખરેખ રાખતા હતા. બીજા લેવીઓ પણ હતા જેઓ કુશળ સંગીતકાર હતા. તેઓ પણ કામદારોને નિર્દેશ કરતા હતા. આ લેવીઓ ભાર ઉચકનારાઓ તેમજ જુદા જુદા કામોના કારીગરો પર દેખરેખ રાખતા હતા. વળી કેટલાક લેવીઓ સચિવ, કારભારીઓ અને દ્વારપાળો તરીકે ફરજ બજાવતા હતા. ઈશ્વરના ઘરમાં સંગ્રહ કરેલા નાણાંને જ્યારે તેઓ બહાર કાઢતા હતા ત્યારે મૂસા દ્વારા આપવામાં આવેલું ઈશ્વરના નિયમોનું પુસ્તક હિલ્કિયા યાજકને હાથ લાગ્યું. તે બતાવતા હિલ્કિયાએ શાફાન શાસ્ત્રીને કહ્યું, ઈશ્વરના સભાસ્થાનમાંથી મને નિયમનું આ પુસ્તક મળ્યું છે. હિલ્કિયાએ તે પુસ્તક શાફાનને આપી દીધું. શાફાન તે પુસ્તક રાજા પાસે લઈ ગયો અને કહ્યું, તારા સેવકો તેમને સોંપેલું કામ વિશ્વાસપૂર્વક કરી રહ્યા છે. જે નાણાં ઈશ્વરના ઘરમાં હતા તેઓએ બહાર કાઢી લીધા છે અને તેને મુકાદમોને અને કારીગરોને સોંપી દીધા છે. શાસ્ત્રી શાફાને રાજાને એ પણ કહ્યું કે યાજક હિલ્કિયાએ મને એક પુસ્તક આપ્યું છે. પછી તેણે તે પુસ્તક રાજા સમક્ષ વાંચ્યું. રાજાએ જ્યારે નિયમશાસ્ત્રના વચનો સાંભળ્યા ત્યારે તેણે પોતાના વસ્ત્રો ફાડી નાખ્યા. હિલ્કિયાને, શાફાનના પુત્ર અહિકામને, મીખાના પુત્ર આબ્દોનને, શાસ્ત્રી શાફાનને તથા રાજાના સેવક અસાયાને રાજાએ હુકમ કર્યો કે તમે જાઓ અને મારી ખાતર તેમજ ઇઝરાયેલમાં તથા યહૂદામાં બાકી રહેલાઓને ખાતર મળી આવેલા પુસ્તકના વચનો સંબંધી ઈશ્વરની ઈચ્છા પૂછો. ઈશ્વરનો રોષ આપણા ઉપર થયો છે. તે ભયંકર છે, કારણ કે આ પુસ્તકમાં જે લખેલું છે તે પ્રમાણે આપણા પિતૃઓએ ઈશ્વરનું વચન પાળ્યું નથી. તેથી હિલ્કિયા અને રાજાએ જે માણસોને આજ્ઞા આપી હતી તે સર્વ પોશાક ખાતાના ઉપરી, હાસ્ત્રાનના પુત્ર, તોખાથના પુત્ર, શાલુમની પત્ની યહૂદા પ્રબોધિકા પાસે ગયા. તે તો યરૂશાલેમના બીજા વિભાગમાં રહેતી હતી. તેઓએ તેની સાથે આ રીતે વાત કરી. તેણે તેઓને કહ્યું, ઇઝરાયેલના ઈશ્વર કહે છે કે જે માણસે તમને મોકલ્યા છે તેને આમ કહો, ઈશ્વર કહે છે કે જુઓ, હું આ જગ્યા પર અને એના રહેવાસીઓ પર આફત ઉતારનાર છું. યહૂદિયાના રાજા સમક્ષ વાંચવામાં આવેલા પુસ્તકમાં લખેલા બધા શાપો અમલમાં હું લાવનાર છું, કારણ તે લોકોએ મને છોડી દઈને અન્ય દેવોની આગળ ધૂપ બાળ્યો છે અને પોતાના બધા કૃત્યોથી તેઓએ મને રોષ ચઢાવ્યો છે. તેથી મારો રોષ આ જગ્યા ઉપર સળગશે અને હોલવાશે નહીં. પણ આ બાબતમાં ઈશ્વરને પૂછવા માટે તમને મોકલનાર યહૂદિયાના રાજાને કહી દો, ઇઝરાયેલના ઈશ્વર કહે છે કે જે વાતો તે સાંભળી છે તે વિશે, જ્યારે આ જગ્યા અને તેના રહેવાસીઓ વિરુદ્ધમાં મારા વચનો તે સાંભળ્યા, ત્યારે તારું હૃદય પીગળી ગયું હતું અને મારી આગળ તું દીન બન્યો હતો. તેં તારા વસ્ત્ર ફાડ્યા અને મારી સમક્ષ તું રડ્યો, તેથી મેં તારી અરજ સાંભળી છે, એમ ઈશ્વર કહે છે. જો હું આ જગ્યા અને તેના રહેવાસીઓ ઉપર જે આફતો ઉતારનારો છું તે તું તારી નજરે જોઈશ નહીં. તે પહેલાં તું તારા પિતૃઓ સાથે ઊંઘી જશે અને શાંતિથી કબરમાં જશે. આ જવાબ લઈને તેઓ રાજા પાસે પાછા ગયા. પછી રાજાએ સંદેશાવાહકોને મોકલીને યહૂદિયા અને યરૂશાલેમના સર્વ વડીલોને એકત્ર થવાની આજ્ઞા કરી. પછી રાજાએ યહૂદિયાના સર્વ માણસો તથા યરૂશાલેમના સર્વ રહેવાસીઓ, યાજકો, લેવીઓ અને નાના મોટા સર્વ લોકોને પોતાની સાથે યહોવાના ઘરમાં એકત્ર કર્યા. રાજાએ તેઓને સભાસ્થાનમાંથી મળી આવેલા કરારના પુસ્તકમાંથી વચનો વાંચી સંભળાવ્યા. રાજાએ તેની જગ્યાએ ઊભા રહીને ઈશ્વર સમક્ષ એ વચનો પ્રમાણે અનુસરવાની તેમની બધી આજ્ઞાઓ, તેમના સાક્ષ્યો અને વિધિઓનું પૂર્ણ હૃદયથી પાલન કરવાની અને પુસ્તકમાં લખેલા કરારના બધા વચનો પાળવાની પ્રતિજ્ઞા લીધી. બિન્યામીનના લોકો અને યરૂશાલેમમાં જેઓ હાજર હતા તેઓની તેણે તેમાં સંમતિ લીધી. યરૂશાલેમના રહેવાસીઓએ ઈશ્વરના એટલે પોતાના પિતૃઓના ઈશ્વરના કરાર પ્રમાણે કર્યું. યોશિયાએ ઇઝરાયેલી લોકોના તાબામાં જે પ્રદેશ હતા ત્યાંથી સર્વ પ્રકારની ઘૃણાસ્પદ વસ્તુઓને દૂર કરી. તેણે તેમના ઈશ્વર પ્રભુની આરાધના કરવાની આજ્ઞા કરી. તેના બાકીના જીવનકાળ દરમિયાન સર્વ લોકો તેઓના પિતૃઓના ઈશ્વરના માર્ગમાંથી પાછા ફર્યા નહીં.